તારીખ 17/8/1997 ડાયરીના બોલ નંબર 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
કે જે માર્ગદર્શક ફોટો ઉભો થઈ જાય અને તમને એનું જે હેતુ છે આત્મકલ્યાણનું એ
આત્માર્થ જીવને કેવા કેવા પરિણામ ન હોય એ વિષય ચાલે છે. 54 ચાલી ગયા, 54 શાસ્ત્ર સંબંધી અથવા દેવ ગુરુ સત્પુરુષ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ માનાર્થે ન થાય એવી પ્રવૃત્તિ કરતા મારું માન વધશે, હું સારો દેખાઈશ. માનાર્થે પ્રવૃત્તિ આત્માર્થે ન કરે, કેવળ આત્મકલ્યાણ અર્થે કરે. આ દેવગુરુ શાસ્ત્ર કે સત્પુરુષ પ્રવૃત્તિ કરવી છે, મારું આત્મકલ્યાણ છે માટે હું કરું છું. એથી મારું માન વધશે, ક્યાંય કોઈની પણ નજરમાં વિકલ્પ વિપરીત છે. ફક્ત મારા માટે, કોઈના માટે હું કઈ કરતો નથી. થઈ જાય તીર્થની અને શાસનની કોઈ પ્રવૃત્તિમાં પોતાના માનનું લક્ષ્ય ન રહે અથવા ન હોય એવો પ્રકાર હોય, એમાં પણ આત્મકલ્યાણનું લક્ષ્ય હોય તો જ એમ રહે. નહીતર બીજાને શું લાગશે એ વાત આવ્યા વગર નહીં. પરલક્ષ અનાદિનું છે ને, સહજ છે પરલક્ષ. એટલે આ વિષય ઉપર શ્રીમદજીનું એક વચન છે કૃપાળુદેવનું, નિંદા પ્રશંસાર્થે વિચારવાન જીવ પ્રવૃત્તિ ન કરે, યોગ્ય પ્રવૃત્તિ કરે, સ્વપર ઉપકારક એવી યોગ્ય પ્રવૃત્તિ કરે એમ પ્રવૃત્તિ કરતા સંભવ છે કે કોઈ નિંદા પણ કરશે, સંભવ છે કે કોઈ પ્રશંસા પણ કરશે, ગમે તે કરે. હું એના માટે નથી કરતો, કોઈ નિંદા પ્રશંસા કરશે એ અર્થે મારું આ પ્રવૃત્તિ, મારી પ્રવૃત્તિ નથી. રૂડું દેખાડવું નથી ને, કોઈને ન ગમે તો ન પણ ગમે, કોઈને ગમે કોઈને ન ગમે, બે પ્રકાર બનવાના જગત, બંનેની ઉપેક્ષા અને દુર્લક્ષ કરીને પોતાએ કામ કરવાનું છે. પરલક્ષ મટાડે તો આમાં કોઈ પણ આવી કોઈ પણ જગ્યાએ ભૂલ નહીં થાય. પરલક્ષ હશે તો ભૂલ થયા વિના રહેશે નહીં. આત્માર્થી જીવ છે એ મુખ્યપણે પરલક્ષ છે એને મટાડે છે. એટલે પછી એક એક રોગની દવા નથી કરવી પડતી એમ છે. પરલક્ષ મટાડ્યું હશે તો વાંધો નહીં.
પ્રોબ્લેમ્સ મટાડવા માટે આપણે જે કીધું હતું બે ત્રણ વર્ષે, જેવો કોઈનો વિચાર વિકલ્પ આવે ને સર, જ્યાં જ્યાં ચાહે છે તરત એને કાપે, એ રીતે મહેનત કરીને એને હટાવવું
જોઈએ. છે આત્માર્થી પણ બરાબર દ્રઢ હોવું જોઈએ. મારા આત્માના પ્રયોજનથી મારે જે કાંઈ કરવું છે કરવું છે, નથી કરવું તે નથી કરવું. તો બીજાની વાત નહીં આવે વચ્ચે. પંચાવન ક્રિયા સંબંધી મિથ્યા આગ્રહ ન હોય કે જેથી અસત અભિમાન થાય. મન વચન કાયાની ક્રિયા, એ ક્રિયાનો આગ્રહ રાખવાથી એ ક્રિયા હું કરું છું એવું અસત અભિમાન થાય છે. એ અભિમાનને અસત અભિમાન એટલા માટે કહેવાય છે કે એ પૂતગળો અસત છે, આત્મા માટે અસત છે. આત્મા સત છે, પેલા અસત છે. અસતમાં પોતા પણ તે અસત અભિમાન સત એટલે હોવા પણ, અસત એટલે નહીં હોવા પણ. મન વચન કાયા કઈ આત્મા રૂપે તો છે ને, આત્મામાં એનું નહીં હોવા પણ હોવાથી તેને અસત કે છે. એમાં પોતા પણ થવું તે અસત અભિમાન છે. અભિમાનને વિશેષણ લગાડ્યું અસત અભિમાન. અને વ્રત સંયમાદિકની શરીરની ક્રિયામાં આત્માની ક્રિયા માનતા અસતમાં સત મનાય, અથવા માનાર્થે બાહ્ય ક્રિયા નહીં થવી જોઈએ. એક તો બાહ્ય ક્રિયાનો આગ્રહ અસત અભિમાન થવા માટે છે, અને ધાર્મિક જે વ્રત સંયમાદિકની દેહની ક્રિયા છે એમાં પણ આત્માની ક્રિયા માનવાની જરૂર નથી. આ પરિણામ થયા તે આત્માના, ક્રિયા થઈ તે આત્માની નહીં. ક્રિયા થઈ ન થઈ બે લઈ લેવાનું. ખાધું તો ખાવાની ક્રિયા આત્માની નહીં, એમ ઉપવાસ કર્યો તો નહીં ખાવાની ક્રિયા પણ આત્માની નહીં, એમ બે લેવાનું.
પોતાની મર્યાદા પોતાના પરિણામ સુધી
બસ, પોતાના પરિણામમાં પોતાની મર્યાદા સમાપ્ત થઈ જાય છે. તેથી આગળ પોતાના અસ્તિત્વની મર્યાદા નથી, અસ્તિત્વ ત્યાં સમાપ્ત થઈ. અને કોઈ પણ સાધન હોય તો એ માનાર્થે થવું નહીં જોઈએ. સમાજમાં એવી પરિસ્થિતિ છે કે તમે કાંઈ પણ ધર્મ સાધન કરો એટલે લોકો માન આપે. દુવાણે આટલા ઉપવાસ કર્યા અને આમ કર્યું અને આમ કર્યું, જે કાંઈ કર્યું એનું લોકો માન આપશે અથવા લોકો એની ગણતરી કરશે. એ માન ચડવું ન જોઈએ. લોકો તો માન આપશે, આપનો હેતુ કઈ માન માટે નો હતો, હતો નહીં. લોકોનું લોકો જાણે, અને માન આપે તો એમ લેવાનું કે હજી તમારે ઘણું બાકી છે.
બરાબર છે,
કોઈ અપૂરો દશા પ્રગટ કરી નથી. આ લોકો ક્યાં સમજે છે એ વાત તો આ લોકો સમજતા નથી. થોડીક બાહ્ય ક્રિયા થાય ત્યાં બધા માન આપવા માંડે, શાસ્ત્રનું જાણપણું થાય તો લોકો માન આપવા માંડે. આ બહુ સમજે છે. હવે જો પોતાનું લક્ષ ન હોય તો માન ચડ્યા વિના હરિયને એ તો શું છે, પોતાની લઘુતા તરત જ દેખાય, તરત જ ગયું તો સહેલો ઉપાય છે. શ્રેષ્ઠ અને સહેલો બે. પછી બાહ્ય અનુકૂળતાની અભિલાષાથી કોઈ સાધન ન કરે, અથવા કોઈ સિદ્ધિ નો મોહ પણ, કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં આમ થશે એવો નિદાન ભાવ એવું નહીં થવું જોઈએ, અથવા આત્માર્થે એવું ન કરે. ખરેખર તો આત્માર્થે એવી રીતે થયો છે, મારે આ જગતમાંથી હવે કઈ જોતું નથી, એટલે પછી અનુકૂળતાની અભિલાષાનો સવાલ ઉભો થતો નથી. કે કોઈ નિદાન કે કોઈ રિદ્ધિ સિદ્ધિ, નિદાન એટલે શું, વાંછા રે બી કોઈ, આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક. હા, નિદાનમાં શું છે, ધ્યેય ખોટું છે. મારું આત્મકલ્યાણનું કરુણ સિદ્ધનું ધ્યેય હોય એને નિદાન થવાનો સવાલ રહેતો નથી. જેનું નિદાન બાંધે છે ધ્યેય થઈ જાય છે, એ ધ્યેયના સ્થાને છે. નિદાન છે ધ્યેયના સ્થાને છે. બરાબર. સ્થૂળ દોષ છે પુણ્યના ફળની અભિલાષા. બહારની અનુકૂળતા શું છે, પુણ્યના ફળ છે તો એની અભિલાષા, એ સ્થૂળ દોષ છે. અહીં તો સૂક્ષ્મ દોષે કાઢવો છે તો સ્થૂળ દોષની ક્યાં વાત. તો નિયમતી એવું જ કરે છે ને, જગતમાં સાચા જૈન ધર્મના અનુયાયી સિવાયના કહેવાતા જૈનો અને અજૈનો બધા કોઈ ધર્મ કરીને કાંઈ ને કાંઈ લેવા ઈચ્છે છે, સોદાબાજીથી, બાર્ગેનિંગથી. હું આમ કરું તો મને આમ થવું જોઈએ, હું આમ કરું એનું ફળ મને આમ મળે તો સારું, ગીવ એન્ડ ટેક એવું થઈ ગયું. તો નિષ્કામપણે આત્મકલ્યાણની ભાવનાથી કાંઈ કર્યું નહીં. બહુભાગ જીવે, ભૂતકાળના અનંત કાળમાં બહુભાગ જીવે લોકસંજ્ઞાથી ધર્મ કર્યો છે, કે આટલું કરીશ તો લોકોમાં ધાર્મિકતાનું કાંઈ ને કાંઈ લોકોની નજરમાં મારું સ્ટેટસ બની જશે. એ સ્ટેટસની કલ્પનાથી એને બધું કર્યું, અને આખે આખો આત્મકલ્યાણ બાદ થઈ ગયો, પૂરેપૂરું હુમળગું સમૂળગું આત્મકલ્યાણ ગયો. એ જાગૃતિ રાખવાની છે. અને એ પરમા સુખ બુદ્ધિને લઈને થાય છે. અભિપ્રાયની તપાસ કરવામાં આવે તો સુખબુદ્ધિનો જે અભિપ્રાય છે એમાંથી એ બધા ફણગા ફૂટે છે. ક્યાંક સુખ છે, જ્યાં સુખ છે એ મને મળે તો સારું, જ્યાં સુખ છે એ મને મળે તો સારું. પછી ધર્મ નું પણ ફળ એની ઈચ્છામાં, એની વાંછામાં જશે. છેલ્લું 57 બસ, આજે 154 પૂરું થઈ જશે. લાંબુ ચાલ્યું ને જરા,
ઘણા દિવસ ચાલ્યું.
બાહ્યલક્ષ્ય જાણપણા માટે અથવા અન્યથા પ્રકારે તત્વનું ગ્રહણ થતા એકનું અધ્યાત્મ ચિંતન, એકનું અધ્યાત્મ ચિંતન એટલે શુષ્ક અધ્યાત્મીપણું, એટલે ભાવભાષણ વગર, આત્મરસ વગર, જ્ઞાનરસ વગર થવાથી વિકલ્પ અને અધ્યાત્મ ભાષાનો રસ એટલે વાણીનો રસ, જે પૂદગલ રસ છે, તે અધ્યાત્મનો વ્યામો છે, તેવો પ્રકાર આત્માર્થીને ન થાય. આ અધ્યાત્મના બહાને જીવ છેતરાય છે એનો એક પ્રકાર લીધો છે. આ વાત આણંદગંજીના પદનો વિસ્તાર કરતા કૃપાળુજીએ લીધી છે. આનંદગંજી મહારાજે ભક્તિ સ્તુતિ તીર્થંકરોની સ્તુતિ કરી, 24 તીર્થંકરોની સ્તુતિ કરી, એમાં તત્વજ્ઞાનનું નિરૂપણ કરી દીધું. જે તત્વજ્ઞાન પોતે સમજાતા એનું નિરૂપણ કર્યું અને એમાં એમ કહ્યું કે હે પ્રભુ, આપે આ બધું કહ્યું છે, કહી દીધું પોતે, ચડાયું ભગવાન ના ખાતે. કૃપાળુ દેવે એમની વિચિક્ષણતાને જોઈ, આનંદગંજની વિચિક્ષણતાને જોઈ. તત્વજ્ઞાન તો બહુ સુંદર ગૂંથ્યું એમણે, પણ એ ભક્તિમાં કેમ ગૂંથો? અધ્યાત્મનો વ્યામોહ ન થાય તે માટે. અધ્યાત્મનો વ્યામોહ અથવા શુષ્ક અધ્યાત્મીપણો, એનો આમ પ્રચલિત શબ્દ છે શુષ્ક અધ્યાત્મીપણો. અધ્યાત્મ તત્વ તો પોતાનો આત્મા છે, વાંચી લઈએ તો આપણે કે જે અધ્યાત્મ તત્વ છે એ પોતાનો આત્મા છે. અધિ એટલે આધાર લેવા યોગ્ય, એ તો પોતાનો આત્મા છે. અવલંબન લેવા યોગ્ય તો પોતાનો આત્મા છે, અને પોતાના આત્માનો અવલંબન લેવાય ત્યારે અધ્યાત્મ દશા પ્રગટે છે. આત્માના આધારે પ્રગટેલી દશા તે અધ્યાત્મ દશા, અને આત્મા પોતે અધ્યાત્મ તત્વ. આ સિવાયનું બધું આગમ છે. આગમ ને અધ્યાત્મ બે ભેદ છે ને, આ સિવાયનું બધું આગમ છે. હવે એ યથાર્થ પ્રકારે સ્વરૂપ અવલંબનના પ્રયાસ વિના, પ્રયત્ન વિના, અવલંબનના પ્રયત્ન વિના જે અધ્યાત્મ ભાષા છે, શાસ્ત્રમાં આગમ ભાષા અને અધ્યાત્મ ભાષા બે શૈલી ચાલી છે. અધ્યાત્મની શૈલી ઊંચી શૈલી છે એવી ખબર પડી બુદ્ધિવાળાને, બુદ્ધિમાં ખબર પડી આ તો બહુ ઊંચી શૈલી છે, આગમ કરતા અધ્યાત્મની શૈલી ઊંચી છે, માટે આપણે એ જ લ્યો. પણ અધ્યાત્મ રસ હોય નહીં પોતાને. તો એ પ્રકારે જે ગમવાપણું છે આધ્યાત્મિક વિષયોનું ગમવાપણું છે અને અધ્યાત્મનો વ્યામોહ કીધો છે, અધ્યાત્મની રુચિ નથી કીધી, વ્યામોહ કીધો છે. વ્યામોહ એટલે ભ્રમ, વ્યામોહ એટલે ભ્રમ, અધ્યાત્મ સંબંધીનો ભ્રમ. એ ભ્રમ ક્યારે નો હોય? અધ્યાત્મનો રસ ને રુચિ હોય ત્યારે છે. આત્માર્થી જીવને એવો પ્રકાર ન થાય. આત્માર્થીને તો અધ્યાત્મ તત્વને રસ ને રુચિ ઘણી હોય. શું કેવી? ઘણી હોય. એટલે જ્યાં જ્યાં શ્રવણમાં, વાંચનમાં, જ્યાં જ્યાં અધ્યાત્મ વિષય આવે ત્યાં એની રુચિને પોષણ મળે, પુષ્ટિ મળે. એ પ્રકારથી આગળ વધે તો અધ્યાત્મનો વ્યામો ન થાય. પણ જાણપણા માટે બહારનું લક્ષ છે, પરલક્ષમાંથી જ ઊભું થાય છે. પરલક્ષમાંથી તો દોષના ઢગલા જ ઊભા થાય છે, અનેક પ્રકારના. કેટલા? અનેક પ્રકારના. એટલે એની ભયંકરતા સમજીને સ્વલક્ષમાં આવી જાઓ. અન્ય મતમાં રાક્ષસ નો એક દેવો ને દાનવો, દેવોની સામે રાક્ષસો લડે, એમાં રાક્ષસોને મારે એટલે એનું જે લોહી રેડાય એમાંથી બધા નવા રાક્ષસો ઊભું થાય. એ બધી વાતો આવે છે. એના લોહીના ટીપામાંથી બીજા રાક્ષસો પેદા થઈ જાય. શું કે આટલા બધા થોડા રાક્ષસો તો આટલા બધા ક્યાંથી થયું? કે રાક્ષસની જાતે જ એવી છે કે વધતા વાર ન લાગે. શું પછી લોકો અધ્યાત્મમાં ઉતારે છે કે દેવો એટલે દૈવી વૃત્તિ, દૈવી વૃત્તિ એટલે સારી વૃત્તિ, દિવ્ય વૃત્તિ, સત્વૃત્તિ, સદવૃત્તિ, અને રાક્ષસો એટલે અસુરી વૃત્તિ. એમાં પરલક્ષથી મોટો રાક્ષસ છે. એમાંથી દોષ કેટલા થશે એનો હિસાબ કાઢવો મુશ્કેલ છે. અને અધ્યાત્મને ચર્ચા કરનારાઓને આ દોષનો ખ્યાલ નથી રહેતો. એની ભયંકરતા સમજી લેવી. 128 ના પહેલા પેરેગ્રાફમાં કૃપાલદેવે લખ્યું કે ભૂતકાળમાં, ગતકાળમાં, પૂર્વે એવો કોઈ કાળ જણાતો નથી કે સાંભળતો નથી કે આ જીવે સંકલ્પ વિકલ્પ ન કર્યા હોય. કોના? પરલક્ષે પરના સંકલ્પ વિકલ્પ જ કર્યા છે. અને એમાંથી નહીં ધારેલા દોષોની ઉત્પત્તિ થઈ છે. એટલે અહીંયા પણ જાણપણા માટે અથવા કોઈ અન્યથા પ્રકારે તત્વનું ગ્રહણ થઈ જાય ત્યારે અધ્યાત્મનો વ્યામો ઉત્પન્ન થાય છે. એ પરલક્ષનું જ સંતાન છે. હવે અધ્યાત્મનો વિષય એટલે ઊંચામાં ઊંચો વિષય, એથી ઊંચું કોઈ શાસ્ત્રમાં વિષય, તત્વજ્ઞાનમાં વિષય નથી. ચારે અનુયોગમાં સળંગ સૂત્ર હોય તો અધ્યાત્મ તત્વ છે. ચારે અનુયોગની શૈલી જુદી જુદી છે, વિષય જુદો જુદો છે, પણ કોઈ સળંગ તત્વ હોય તો તે અધ્યાત્મ તત્વ છે અને તે સર્વોત્કૃષ્ટ છે. એ જગ્યાએ જેવું ગોથું ખાય પછી હવે ક્યાં એને જગ્યા રહી સુધારવાની? તરવાની જગ્યાએ બુડ્યો, હવે કોઈ તરવાની જગ્યા રહેતી નથી. અધ્યાત્મ તત્વ યથાર્થ પ્રકારે ગ્રહણ થાય તો તરી જાય છે. એ જગ્યાએ ભેમો થયો, ગડબડ. આત્માર્થી જીવને એવો પ્રકાર ન થાય. જરાક પણ અન્યથા પ્રકારે તત્વ ગ્રહણ કરે તો કઈ ગઈ એને, એમ નહી એમ નહી. શું એટલે ભૂલે નહી. કેવળ આત્મકલ્યાણ કર લક્ષણ તો શું લક્ષણ?
સમજ્યા વિના પામો